તારીખ 14/3/1999 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 854
અમૃત 569મો પત્ર ચાલે છે. મુમુક્ષુ જીવને સ્વકાર્ય કરવામાં ઉત્સાહ ઉત્પન્ન થાય એવું પ્રેરણાદાયક વચન છે આ, કે કોઈ પણ તથારૂપ યોગને પામીને, એટલે કોઈ એવી એક યોગ્ય પરિસ્થિતિને પ્રાપ્ત થઈને જો જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય, એટલે કોઈ ધન્ય ક્ષણે ધન્ય પડે, કોઈ અપૂર્વ જાગૃતિ આવે અંતરમાંથી, તો તે જીવને માટે મોક્ષ સમીપ છે, દૂર નથી પણ સમીપ છે એવી પ્રતીતિ તે જીવને પણ થાય છે. અને નાની તો તે રસ્તેથી પસાર થયા હોવાથી નાનીને તો એ વાત સમજાય છે કે આ જીવનો મોક્ષ હવે દૂર નથી. ભાવના થાય એવો વિષય છે કે એવી ધન્ય પળ ક્યારે આવે, કેમ કે પ્રસિદ્ધપણે મોક્ષ માર્ગ તો ચોથા ગુણ સ્થાનથી છે, એ પહેલા મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગમાં આવે એને મોક્ષ સમીપ છે, અને સ્થૂળ સમજણમાં તો મુમુક્ષુને મોક્ષ સમીપ હોય એવી કોઈ વાત જાણવા મળતી નથી. મોક્ષ માર્ગ આવે પછી વાત છે, સમ્યક દર્શન થાય પછી બધી વાત છે. પણ કૃપાળુદેવે પોતાના અનુભવથી કેટલીક વાતો પ્રસિદ્ધ કરી છે અને એ મોક્ષ જીવને માટે બહુ ઉપકારી છે. પોતે પણ એવી રીતે કોઈ વખત જાગૃતિમાં આવેલા હોય છે અને કોઈ પણ નાની થયા પહેલા એ રીતે આવે જ છે, એવી પ્રતીતિ પણ એને આવે છે અને એવી જાગૃતિ પણ એને આવે છે, એવી સૂઝ પણ આવે છે. ભાવશ્રુત પ્રસિદ્ધપણે તો ચોથા ગુણસ્થાનથી કહેવાય છે, એ પહેલાં ભાવશ્રુતનું નામ નથી અપાતું, સમ્યક દર્શનનું નામ નથી અપાતું, સમ્યક જ્ઞાનનું નામ નથી અપાતું. પણ મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થ સમજણ આવે તો એ ભૂમિકાનું એ સમ્યક જ્ઞાન છે. મુમુક્ષુની ભૂમિકામાં પહેલું કે બીજું સત્પુરુષની ઓળખાણ કે સ્વરૂપની ઓળખાણ આવે તો એને પહેલું કે બીજું સંકેત પણ કહેવાય છે. આગમની અંદર એ વાત એટલી પ્રસિદ્ધ નથી, પણ જ્ઞાનીઓએ એ વિષય મુમુક્ષુને ઉપકારી થાય એટલે પોતાના અનુભવથી નિરૂપણ કરીને મૂક્યો છે. જીવ પોતાના પરિણામને મેળવી શકે અથવા તો એવા પરિણામ માટે એને પ્રેરણા મળે, ઉત્સાહિત થાય, અને કારણ કાર્યની શૃંખલા એવી છે કે કારણ વગર કાર્ય નથી. તો જો મુમુક્ષુ જીવ શોધક વૃત્તિવાળો હોય તો ભલે સમ્યક દર્શન રૂપી કાર્ય પોતે ઈચ્છે છે અને વર્તમાનમાં તે પ્રગટ નથી થયું, તો પણ એના કારણને તો શોધે, કે મોક્ષની ભૂમિકામાં એવું કયું કારણ છે કે જેને લઈને સમ્યક દર્શનરૂપી કાર્ય નીપજે છે, ઉપજે છે, ઉત્પન્ન થાય છે, એની ખોજમાં તો જવું જોઈએ ને. એવું કયું કારણ છે કે જે કારણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને એ કાર્ય ઉત્પન્ન થાય? એમ કારણ કાર્યની ખોજમાં જાય તો એને જ્ઞાનીઓના વચનમાંથી ઘણી વાતો મળે એવું છે. દરેક જ્ઞાનીઓના વચનમાં એ વિષય ક્યાંક ને ક્યાંક આવતો હોય છે. પછી જીવ જો શોધક વૃત્તિ વાળો હોય તો એનું ધ્યાન જાય, નહીતર ઉપરથી જાય એવું છે. જેટલી પરિણામમાં જાગૃતિ એટલી મુમુક્ષુતા. મોક્ષાર્થી જીવને જાગૃતિ આવ્યા વિના જ્યારે જાગૃતિ આવે છે ત્યારે રાગાદી વિભાવ, જેને અન્ય પરિણામ કહેવામાં આવે છે, આત્મ પરિણામ નથી કહેવામાં આવતા, પણ વિભાવ પરિણામ અથવા અન્ય પરિણામ કહેવામાં આવે છે, એમાં ત્રાદાત્મ વૃત્તિ એટલે રસ છે એ ઘટે છે. જ્ઞાનની નિર્મળતા ન સમજાય, મિથ્યાત્મની મંદતા ન સમજાય, પણ વિભાવનો રસ તો સમજાવવો જ જોઈએ. ત્રણ ગુણમાં ચારિત્ર ગુણનું પરિણમન જે છે કષાયવાળું, એ સ્થૂળ છે અને એ કષાય રસ સમજાવવો જોઈએ. તાદાત્મવૃત્તિ એટલે લીનતા, એકાગ્રતા, અને એ રસ વગર હોય નહીં. એટલે એમણે મોક્ષ આને દૂર નથી તો કોને દૂર છે, પ્રતિપક્ષે વાતને સ્પષ્ટ કરી કે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મવૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. તાદાત્મવૃત્તિ કહો, રસવાળા પરિણામ કયો, ચીકણા પરિણામ કયો, આ બધું એકાર છે. તો અન્ય પરિણામમાં જેટલી તાદાત્મવૃત્તિ, આત્મવૃત્તિએ જેટલી તીવ્ર આત્મવૃત્તિ આવે છે, તીવ્ર રસ આવે છે, એટલો મોક્ષ જીવથી દૂર છે. કેમ કે ત્યાં જીવ બંધાય છે, એ તાદાત્મવૃત્તિમાં જ જીવ બંધાય છે. તો બંધથી મોક્ષ દૂર છે. તો બંધ મોક્ષ તો પ્રતિપક્ષમાં છે જ, સામે સામા પક્ષમાં છે. એટલે આ બંધ તત્વ છે. મુમુક્ષુ જીવે યથાર્થ પ્રકારે વિભાવ પરિણામોમાં નિરસતા કેળવવી જોઈએ. આ જે ક્રમ છે એના માટે છે. ઉદાસીનતાનો ક્રમ ત્યાંથી શરૂ થાય છે. પરિભ્રમણની ચિંતા ઊભી થાય તો પહેલો ઘા રસ ઉપર પડશે. જ્યાં ચિંતા ત્યાં નિરસપણું, જ્યાં ચિંતા ત્યાં નિરસપણું, આ તો સૌથી મોટી ચિંતા છે. તીવ્ર ચિંતા હોય ત્યાં નિરસપણું સ્વાભાવિક છે એકદમ. ભય થાય છે, ભય પ્રકૃતિના ઉદય કરે જીવને. ત્યારે જો ખાવું પીવું નહીં ફાવે, ખાવું પીવું ઊંઘવું, આ ત્રણ ઉપર ફેર પડી જશે સીધો. એથી વધારે ભય થાય. કોઈને વોમિટ થાય છે, કોઈને ઝાડા થઈ જાય છે, કોઈને પેશાબ છૂટી જાય છે, તીવ્ર ભય થાય છે. તો એ બધા ભય તો સામાન્ય સંયોગો આશ્રિત છે. અનંત જન્મ મરણનો ભય કેટલો હોય એના પ્રમાણમાં. સામાન્ય સંજોગોમાં પણ જીવ ભયાન્વિત થાય તો આવી દશા થાય તો પછી જન્મ મરણનો ભય કેટલો હોવો જોઈએ, કેટલો લાગે. નિરસ્તાની શરૂઆત યથાર્થ પ્રકારે અહીંથી થાય, પછી મુમુક્ષુતાના ક્રમમાં જેમ જેમ આગળ વધે તેમ નિરસ્તા વધતી જાય. એ નિરસ્તા એટલે અન્ય પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ છે, અને એ તાદાત્મ્ય વૃત્તિ જેટલી વધારે એટલો મોક્ષ દૂર છે, જેટલી ઓછી એટલો મોક્ષ સમીપ છે. એનો અર્થ એ થયો કે જેને અંતર્ભેદ જાગૃતિ આવે છે એનો રસ તૂટે છે, કેમ કે એ જીવ જાગૃતિને લઈને ચાલતા પરિણામની અંદર પોતાના વિભાવને અવલોકનમાં આવી જાય છે. ચાલતા વિભાવને અવલોકે એનો વિભાવ રસ તત્કાળ ડાઉન થયા વગર રહે જ નહીં. એ તો એક રામબાણ જેવો પ્રયોગ છે. હજી તો તત્વજ્ઞાનના અભ્યાસી પ્રયોગનો અર્થ સમજવા માંગે છે. પ્રયોગ એટલે શું હશે? પછી જ્ઞાનીઓના આંખ મૂકે પાછા, જાણે અજાણે કેવો સ્વચ્છંદ થાય છે અને કેવો મોટો અપરાધ થાય છે. અનંતકાળમાં સર્વકાળે સત્પુરુષના વિષયમાં જીવ ભૂલ્યો છે. એવો અનુભવ ગોચર થવાથી એ વિષયને ઉપસાવીને કૃપાળુદેવે પોઈન્ટ આઉટ કર્યો છે. આ તો બહુ મોટું સાહસ કર્યું છે, નહીતર જીવને ઊંધું પડે. આ તો પોતે સત્પુરુષ છે એટલે સત્પુરુષની વાતો કહે, અને એમના વિષયમાં એવું ચાલ્યું હતું પણ ખરું કે આ તો પૂજાવા માટે આવું કરે છે. 211મા પત્રમાં અંબાલાલભાઈને ચેતવણી આપી દીધી છે કે જેથી તમને એવો વિકલ્પ ઉઠે કે કંઈક અમારા માટે આ વાત કરીએ છીએ, તેથી તમે માર્ગથી ભૂલા પડી ગયા છો એમ સમજી લેજો. શું માર્ગનો ક્રમ ચૂક્યા છો એવું કંઈ લખ્યું છે. ક્યાં છેલ્લા પેરેગ્રાફમાં નથી? ડાબા હાથ બાજુ વચ્ચે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે. ભાવ એટલે બહુમાનનો ભાવ. હું તમને પત્રનો જવાબ આપું છું, એમાં સત્પુરુષની વાત કંઈક લખું છું, તો મારા પ્રત્યે કંઈક તમારો ભાવ વધે, ભક્તિભાવ વધે, બહુમાનનો ભાવ વધે, એમ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે. એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા એમ સમજી લેજો. એટલે શું કે એ વિષયમાં જીવ અનંત કાળે ભૂલ્યો છે, અને હજી આ જ વિષયમાં પછી મોટી ભૂલ કરીએ. હા, અત્યારે નહીં પણ આ એક ભવિષ્યકાળે સ્મરણ કરવાનું કથન છે. અત્યારે એમને ભવિષ્યમાં ક્યારે ભૂલતા નહીં આ વિષયમાં, કેમ કે માનને તો એ ખતમ કરીને બેઠા છે, એને માન મેળવવાની જરૂર શું છે? માન અપમાનની કલ્પનાથી તો પર થઈ ગયા છે, નિંદા પ્રશંસાથી પર થઈ ગયા છે. એ પ્રશ્ન છે નહીં, છતાં જીવને પોતાની અયોગ્યતાથી એમ લાગે છે કે કંઈક પોતાના માન માટે તો નહીં વાત હોય, ખલાસ. એને પછી બહુ મોટો ડાઉનફોલ આવે છે. જો કોઈ આત્મજોગ બને એટલે આત્મકલ્યાણ થાય એવો યોગ બને, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે એવું છે. અનંત કાળમાં અનંતવાર મનુષ્યપણું પ્રાપ્ત થયું છે, અને ચારેય ગતિમાં સૌથી વધારે આત્મકલ્યાણ થવાની તક મનુષ્ય ગતિમાં છે. છતાં પણ અનંતવાર એ બાબતમાં જીવ નિષ્ફળ ગયો છે. પણ જો અત્યારે મનુષ્યપણું છે અને આત્મકલ્યાણનો યોગ બને એવી કોઈ પોતાની તૈયારી થાય, તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે થાય એવું નથી. અનંતકાળની કમાણી એક ભાવમાં થાય છે, અનંત ભાવની કમાણી એક ભાવમાં થાય છે. કેવી રીતે એનું મૂલ્ય થાય? પ્રાયો મનુષ્ય દેહ વિના આત્મયોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મયોગ ઉત્પન્ન કરવો ઘટે. શું કહે છે કે મનુષ્ય દેહ વિના તો આત્મકલ્યાણ થવાના ચાન્સ નહીવત છે, બિલકુલ નહીવત છે. એવું સમજીને, એવું જાણીને અને બળવાનપણે નિશ્ચય કરીને આ દેહમાં એટલે આ આયુષ્યમાં, ચાલતા આયુષ્યમાં જ આત્મકલ્યાણકારી યોગ ઉત્પન્ન કરવો જોઈએ. આત્મકલ્યાણ ગૌણ ક્યારે થાય છે એ વિચારવામાં આવે તો પોતે કેટલીક જરૂરિયાતો કલ્પી હોય છે. દરેક સ્તરમાં દરેકની પોતપોતાની કલ્પના અનુસાર જરૂરિયાતો જુદી જુદી હોય છે, અને એ જરૂરિયાતો જે પોતાને ફીલ થાય છે, લાગે છે, ભાસે છે, એટલે એની મુખ્યતા રહે છે. એની મુખ્યતામાં આત્મકલ્યાણ ગૌણ થાય છે. કોઈ પણ મુમુક્ષુ પોતાના અનુભવને તપાસે એટલે સમજી જાય, સમજાય એવી વાત છે. અનુભવથી સમજવા જેવી વાત છે કે આપણા વિચારો, વિકલ્પો આપણી જરૂરિયાત બાજુ કેવા ચાલે છે, વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યની જરૂરિયાત. આનું નામ અનાત્માની ચિંતા, અને એના ફળ સ્વરૂપે આત્માની ચિંતાનો અભાવ. પરિભ્રમણની ચિંતા એ આત્માના પરિભ્રમણની ચિંતા હોવાથી તે આત્માની ચિંતા છે. એનો અભાવ એમ સૂચવે છે કે અનાત્માની ચિંતામાંથી જીવ જીવ મુક્ત થયો નથી, માથું ફસાયેલું છે. પછી હાથ પગ હલાવવાનો કાંઈ અર્થ નથી. જેમ પાણીમાં ભેખડ નીચે માથું જાય, આમાં જે નદી હોય છે ને એમાં કેટલાક ભેખડાઓ હોય છે. ભેખડમાં શું હોય, પથ્થર હોય, નીચે પોલાણ થઈ ગયું હોય પાણીના પ્રવાહને કારણે, તો માણસ ડૂબકી મારી નીચે જાય, એમાં માથું જો અંદર ગરી ગયું હોય અને ફસાઈ ગયું, અંદર તો ગયું પણ બહાર નીકળે એવું ન હોય, અને ગણતરીની મિનિટોમાં જો બહાર ન નીકળે તો શ્વાસ ક્યાં સુધી રોકી શકે? અંદર તો કંઈ હવા મળતી નથી, અંદર પાણીમાં તો હવા મળે નહીં, એટલે મોઢું ખુલી જાય, પાણી પી જાય, પાણી પી જાય એટલે ડૂબી જાય. તરત આવડતું હોય, જો પાણી પી ગયો તો ડૂબી ગયો, સમજી ગયો. કેમકે તરવાની અંદર પણ શ્વાસોશ્વાસની એક એવી ક્રિયા છે કે જે એને પાણીની સપાટી ઉપર રાખે છે, નહીતર તો માણસ પાણીમાં પડી ભેગો નીચે તળી જ જાય. તરવાવાળો શું કરવા કરી શકે છે કે એના શ્વાસોશ્વાસની ક્રિયાને લઈને શરીરનું બેલેન્સ એવી રીતે જાય છે કે પાણીની સપાટી ઉપર તરે છે. આ તરવાની ક્રિયાનો અંદરનો રહસ્ય આ છે કે માણસ કેમ તરી શકે છે પાણી. એ ઉપરની સપાટીમાં જો પાણી પી ગયો તો ખલાસ, એને ગળકું ખાઈ ગયું એમ કહે છે. ન કીધું ગળકા ખાતા ખાતા સંસાર તરીએ છે, નીચે તો પાણી પી જ જાય માથું હલાઈ હલવાઈ ગયું હોય તો. એમ જેની અનાત્મામાં ચિંતામાં પીડ્યો છે એનું માથું હલવાયેલું છે, એ પછી એને હાથ પગ હલાવે પછાડે તરવા માટે, પણ તરી ન શકે. એમ શાસ્ત્ર વાંચે, પૂજા ભક્તિ કરે, દયાદાન કરે, જાત્રા કરે, બીજું એ બધા હાથ પગ પછાડવાની વાત છે, પેલા માથું છૂટું કરતા રહો. અનાત્માની ચિંતામાંથી માથું છૂટું કરી નાખતો, હાથ પગ હલાવવાથી તરી નહીં શકતો. ખોટા ખોટા ધમ પછાડા છે બધા, માથામાંથી ચિંતા નીકળી જવી જોઈએ. કેમ કે દેહાત્મ બુદ્ધિ એ દેહની ચિંતા છે, અનાત્માની ચિંતા છે દેહાત્મ બુદ્ધિ એ દેહની ચિંતા છે. એકદમ ગૌણ કરી નાખવું જોઈએ, આત્મકલ્યાણને એકદમ મુખ્યતા થવી જોઈએ, અને તો જ તેની ચિંતા ઊભી થાય. એટલે અત્યંત નિશ્ચય કરીને આના ઉપર વાત છે, દ્રઢપણે નિશ્ચય કરીને આ દેહમાં જ આયુષ્ય પૂરું થાય એ પહેલાં જ આત્મકલ્યાણ થાય એવો આત્મયોગ ઉત્પન્ન કરવો, ઘટે ઉત્પન્ન કરવો જોઈએ, અને નહીંતર આ મનુષ્યપણાની કિંમત ફૂટી કોડે જેટલી નથી, અને નહીતર એની કિંમત ન થઈ શકે એટલી છે. બે વાત એક સાથે છે. વિચારની નિર્મળતા એ કરી લીધું છે ને ઓલા ટાઈટલ ઉપર, વિચારની નિર્મળતા એ કરીને શું એમાં છે? અંતઃકરણની શુદ્ધિ. વિચારની નિર્મળતા એટલે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ એટલે અભિપ્રાયની શુદ્ધિ, અભિપ્રાયની શુદ્ધિ એટલે ચોખ્ખી પ્રમાણિકતાથી એકદમ પ્રમાણિકપણે, હિન્દીમાં શું કહે છે, ઈમાનદારીથી, આમ તો ઉર્દુ શબ્દ છે, ઈમાનદારી ઉર્દુ શબ્દ છે, પ્રમાણિકપણે ઈમાનદારીથી, એટલે કે આત્મકલ્યાણ કરવું જ છે એવી પ્રમાણિકતા છે. એવી નિર્મળતા એ જીવ જો અન્ય પરિચયથી પાછો વળે, એટલે અન્ય પદાર્થનો સહવાસ ઘટાડે, એમાં લોકસંગના ઉપર પહેલો કાપ મૂકવો પડે. અન્ય પરિચય, જે લોકોનો પરિચય ઘટાડે, સગા સંબંધીઓનો પરિચય ઘટાડે, પોતાના સર્કલનો પરિચય ઘટાડે. પછી કે પછી જે જે પદાર્થો ગમે છે એનો પરિચય ઘટાડે. જે પદાર્થો ગમે છે એ કેવી રીતે ગોતી કાઢવું, કે જ્યાં રસ પડે છે તે, જે જે પ્રસંગમાં જે જે વસ્તુમાં જીવને રસ પડે છે એનો પરિચય ઘટાડવો જોઈએ, એનાથી દૂર થવું જોઈએ. ગમે એનાથી દૂર થવું એ અઘરું છે, ગમતી ચીજથી દૂર થવું તે અઘરું છે. એટલે શું છે કે જે ગમે છે એમાં રસ છે અને એ રસમાં નિરસ થવું છે. કોઈ એમ કે મને ખાવા પીવામાં રસ નથી, મને કપડાં લત્તામાં રસ નથી, મને કોઈ શોભા થાય એવા દાગીના કે જેને કહેવાય સાધનો, સૌંદર્ય સાધનો, એમાં ક્યાંય રસ નથી, ફલાણો રસ નથી, ફલાણો રસ, હવે મારે શું કરવું. તો પણ રસ ક્યાં છે એ ગયો ને, નથી નથી ચાલો ઠીક છે, ક્યાં રસ છે એ ગયો. અને જ્યાં રસ છે ક્યાં રસ તોડવો છે, રસ વગરનો કોઈ જીવ નથી. કોઈ એમ કે મને ક્યાંય રસ નથી, એ વાત છે જ નહીં, ક્યાંય ને ક્યાંય તો જીવને રસ હોય હોય ને હોય છે. જ્યાં રસ છે તે પ્રસંગનો, તે જીવનો તેને પરિચય વર્તે છે, એ પરિચય ઘટાડવો છે. એ પરિચય ઘટાડવા માટે પ્રયોગ હોય છે, પ્રયોગનું કારણ એ છે, પરિચય ઘટાડવો છે. તને ગમે છે એ છોડ, તને જે ગમે છે એ છોડ. જેનો પ્રતિબંધ વિશેષ હોય તો એનો પરિચય છોડ, જે ગમે છે એનો જ તને પ્રતિબંધ છે, લ્યો ને સીધી વાત છે. એ પ્રતિબંધ, જો જીવ અન્ય પરિચયથી પાછો વળે પ્રમાણિકપણે આત્મકલ્યાણના આશયથી, જો જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. આ તથારૂપ જોગ કયો કે આત્મજોગ કયો, આત્મજોગ શબ્દ એમણે ત્રીજી વખત વાપર્યો છે. શું વિચારની નિર્મળતા એ કરી, જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે એટલે આત્મકલ્યાણના હેતુથી અને આશયથી જીવ પાછો વળે, નિરસ થાય એના પરિણામ, તો સહજ માત્રમાં અને અત્યારે જ, જો કેટલું એનું રોકડું ફળ છે, હમણાં જ એટલે અત્યારે જ અને સહજ માત્રમાં તેને આત્મકલ્યાણ થાય એવી યોગ્યતા અથવા પાત્રતાનો જન્મ થાય, એને આત્મજોગ કયો. શું એમાં તો વેય બનવાનું એમ કે છે કે પાત્રતા પણ જન્મ પામશે અને એ પાત્રતાને પોષણ મળે એવો સત્સંગ જોગ પણ તને પ્રાપ્ત થશે, બેયની પ્રાપ્તિ થશે. એટલે આત્મકલ્યાણ બીજું કઈ આ જગત માંથી જોઈતો નથી. જીવને બીજી બીજી ચીજોની ઈચ્છા થાય છે, ત્યારે આત્માર્થીને બીજી ચીજો ની અનિચ્છા થાય છે. દાખલા તરીકે પૂછે, સામાન્ય રીતે સંસારમાં તો બધાને પૈસા વાળા થવું છે, કોને નથી થવું? બધાને થવું છે. તો આ પેલો કહે છે કે મારે તો થવું જ નથી. એટલે એ પ્રકારના બધા ચાન્સ છોડતો જાય, મિત્રો મેળવવા પાછળ દોડતો હોય એવા ચાન્સીસ. પછી મળવું ન મળવું એ પ્રારબ્ધાધીન છે. આ તો પ્રારબ્ધ સામે આવે તો એનો નકાર કરે. મારે ડૂબવું નથી, મારે ઊંડા પાણીમાં ડૂબવા જવું નથી. ઊંડા પાણીમાં શું હોય છે? ઘણી વાર ભમરી થાય છે, ભમરી જોઈ છે, વમળ જેને કહે છે, વમળ કહે છે. વમળની અંદર વાણ જાય તો ડૂબી જાય અને માણસ જાય તો ડૂબી જાય. કેમ કે એમાં તાણ છે એ સીધું નથી હોતું. પાણી ઘૂમરી ખાય, ચકરાવ ખાય, એટલે એમાં માણસ તરી ન જાય, ગઠું ગઠોલું ખાઈ જાય, વાણ હોય તો વાણ ઊંધું પડી જાય. એવા વમળમાં મારે ફસાવું નથી. એટલે ત્યાંથી કાપતો જાય છે. એમણે એક જ વાત લીધી, બહુ ટૂંકામાં સાદા શબ્દોમાં પણ વાતની ગંભીરતા ઘણી છે. ગુરુદેવ એ જ કહેતા, શબ્દો સાદા સાદા છે, ભાષા સાદી છે, પણ ભાવો બહુ ગંભીર છે. બહુ આ તો આ વાત તો પ્રવચનોમાં બેનશ્રીના વચનામૃત ઉપરના પ્રવચનોમાં બહુ વાર બોલ્યા છે. ભાષા સાદી છે, ભાવો ગંભીર છે. શું કે મારે કાંઈ જોઈતું નથી, બસ મારે આ જગતમાંથી હવે મારે કાંઈ જોઈતું નથી, મારે એક આત્મા જ જોઈએ છે મારો. એને તત્કાળ ખાસ પ્રકારની પાત્રતા પ્રગટ થાય છે. ખાસ પ્રકારની એટલે સ્પેસિફિક ટાઈપની પાત્રતા પ્રગટ થાય છે, કે જે પાત્રતાને લઈને એને જીન વાણીનું, જ્ઞાનીની વાણીનું આત્મકલ્યાણકારી રહસ્ય સમજાય છે, અથવા એમાં રહેલો પરમાર્થ સમજાય છે, અને એ પરમાર્થના માર્ગે ચડી જાય છે. નહીતર સમજાય છે છતાં પરમાર્થ પકડાતો નથી. એ વાત એમણે 425 નંબરના વચનામૃતમાં લીધી છે કે અમને સમજાય છે તો બધું, પણ અમારું કલ્યાણ કેમ થતું નથી? તો કે ખાસ પ્રકારની પાત્રતા નથી. માટે શું કીધું ત્યાં? કે અમને સમજાય છે તો બધું, સમય સારે સમજાય છે અને પ્રવચન સારે સમજાય છે. સમજાય છે તો બધું, મિત્ર તો તત્વજ્ઞાનના અઘરા શાસ્ત્રો છે, તો સમજાય છે તો બધું, પણ અમારું કામ કેમ થતું નથી? તો કે ખાસ પ્રકારની પાત્રતાના અભાવને લીધે. હવે એ ખાસ પ્રકારની પાત્રતાની વાત બીજી જગ્યાએ પાછી આવી છે. એ બેનું કોઓર્ડિનેશન કરતા આવડતું હોય, એ આખું ગ્રંથ વાંચતા વાંચતા તો એને ખ્યાલ આવે કે આ અહીંયા શું કહેવા માગે છે. મિત્ર અહીંયા પાછી ખાસ પ્રકારની પાત્રતાનો ખુલાસો ન હોય એટલે વાત રહી ગઈ પડદામાં. સમજાણું નહીં, ખાસ પ્રકારની પાત્રતા એટલે શું કહેવા માંગતા છો બેન, શું ખબર પડે? પણ એક જગ્યાએ પાછું લખ્યું છે. હવે એ શું છે કે પોતે એ જાતનો પ્રયોજનની દ્રષ્ટિવાળો જીવ હોય તો કોઓર્ડિનેશન કરે કે અહીંયા આમ કીધું ને અહીંયા આમ કીધું, આનું અનુસંધાન અહીંયા મળે છે. વાત સરવાળે આવીને એ રહી છે કે તારે જોઈએ છે શું, ત્યારે ચૈતન્ય રત્ન એવો તારો આત્મા જોઈએ છે કે તારે નદીના કાંકરા જેવા પૌગોલિક પદાર્થો જોઈએ છે? એ બધા નદીના કાંકરા છે, પાછીકા કુકા, અને એક બાજુ ચૈતન્ય રત્ન ચિંતા મળે છે. પસંદગી તારી. જો જીવ વિવેકવાન હોય તો આમાં વધારે સમજાવવું પડે એવી વાત જ નથી, કે આવી મોટી ચીજ મળતી હોય ત્યાં કાંકરા વીણવાનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. આ તો શું કહે છે માણસ, હું જરાક નદીના કાંકરા વીણી આવું, પછી તમારો રત્ન ચિંતામણી લેવા આવીશું. તો પતી ગયું વાત, આના જેવું થાય. આત્મા લેવા જતા, આત્મા પ્રાપ્ત કરવા જતા, કોઈ પણ પરિસ્થિતિ પ્રતિકૂળતાની હદ જેને કહેવાય, હદમાં હદ, છેલ્લી હદની ઊભી થાય તો ભલે થાય, મારી તૈયારી છે, પણ મારે પહેલા આત્મા જોઈએ છે. આનું નામ વિચારની નિર્મળતા અથવા અભિપ્રાયની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ છે. નહીતર અંતઃકરણની શુદ્ધિ નથી તો આત્મયોગ પાત્રતા એ પ્રગટ થાય એવી પરિસ્થિતિ નથી. એટલે એ વિષય ઉપર જરા ધ્યાન દેવા જેવો વિષય છે. બાકીનો વિષય કાલના સ્વાધ્યાયમાં લઈશું.
જય હો જીવાણી માતનો, જય હો સનાતન દિગંબર, જય